એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠી ઇતિહાસના એક ખૂબ જ અંધકારમય પણ પ્રભાવશાળી પુસ્તક પર છે, એડોલ્ફ હિટલર કૃત માઇન કેમ્ફ, એટલે કે મારો સંઘર્ષ.
હા, નમસ્કાર. અને ખરેખર આ પુસ્તકે 20મી સદી પર જે અસર છોડી છે અને વિશ્વ પર, તે અકલ્પનીય છે. માઇન કેમ્ફ એ માત્ર કોઈની આત્મકથા નથી, એથી ઘણું વધારે છે. એક રાજકીય મેનિફેસ્ટો છે, એક વિચારધારાનો દસ્તાવેજ છે જેણે નાઝીવાદ, બીજું વિશ્વયુદ્ધ અને હોલોકોસ્ટ, માનવ ઇતિહાસની સૌથી ભયાનક ઘટનાઓ માટેનું એમ કહી શકીએ કે વૈચારિક બીજ રોપ્યું.
બરાબર. એનું મહત્વ એની નૈતિકતામાં તો બિલકુલ નથી, પણ એની ઐતિહાસિક અસરમાં ચોક્કસ છે.
ચોક્કસ.
અને એટલે જ આપણે શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આ ચર્ચાનો હેતુ હિટલરના વિચારોનું સમર્થન કરવાનો કે એનું પ્રચાર કરવાનો જરાય નથી.
બિલકુલ નહીં.
આપણું ઉદ્દેશ્ય સંપૂર્ણપણે શૈક્ષણિક અને ઐતિહાસિક છે. મતલબ કે આ પુસ્તકના વિચારો શું હતા, તે કેવી રીતે બન્યા અને તેની અસર શું થઈ, બસ આ સમજવાનો પ્રયાસ છે.
સાચી વાત. અને આ સમજણ જરૂરી પણ છે, કારણ કે આ પુસ્તકનો અભ્યાસ આપણને સર્વાધિકારવાદ, ઉગ્ર રાષ્ટ્રવાદ, જાતિવાદ અને પ્રચારની જે તાકાતો હોય છે એના જોખમો સમજવામાં મદદ કરે છે.
ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી વિચારધારાઓ સામે આપણે સાવચેત રહી શકીએ.
બરાબર.
તો ચાલો શરૂ કરીએ. પુસ્તકમાં જે રીતે વર્ણન છે તે મુજબ હિટલરના જીવનના ક્યાં શરૂઆતના અનુભવો હતા જેણે માઇન કેમ્ફની વિચારધારાનો પાયો નાખ્યો?
પુસ્તકનો પહેલો ભાગ હિટલરના બાળપણ અને યુવાની પર જ કેન્દ્રિત છે. એ વાત કરે છે ઓસ્ટ્રિયામાં એના જન્મની, એના પિતા જે થોડા કડક હતા અને ઇચ્છતા હતા કે હિટલર સરકારી નોકરી કરે, અને એની માતા જે પ્રમાણમાં વધુ પ્રેમાળ હતી. નાનપણથી જેને કલાકાર બનવું હતું અને આ વાત પર પિતા સાથે સતત સંઘર્ષ ચાલતો, એનું વર્ણન છે પુસ્તકમાં.
એટલે શરૂઆતથી જ એક પ્રકારનો આમ સંઘર્ષ અને મહત્વાકાંક્ષા તો હતા જ, પણ વિયેનાના વર્ષો વધારે નિર્ણાયક બન્યા નહીં? પુસ્તક એ સમયને કેવી રીતે જુએ છે?
હા, વિયેનાનો સમયગાળો પુસ્તકમાં એક મોટા પરિવર્તન તરીકે બતાવવામાં આવ્યો છે. એ કલાકાર બનવાના સપના લઈને વિયેના ગયો હતો, પણ ત્યાંની આર્ટ એકેડમીમાં એને 2 વાર એડમિશન ન મળ્યું. હા, અને આ નિષ્ફળતા પછી ગરીબી, એનાથી એનામાં ઘણી કડવાશ બળાઈ ગઈ. પુસ્તક એવો દાવો કરે છે કે વિયેનાનું જે બહુસાંસ્કૃતિક બહુવંશીય વાતાવરણ હતું ત્યાં જ એનો જ્ઞાનોદય થયો.
જ્ઞાનોદય, આ શબ્દ અહીં બહુ વિચિત્ર લાગે છે. શું હતું આ જ્ઞાનોદય પુસ્તક મુજબ?
પુસ્તક મુજબ વિયેનામાં એનો સામનો થયો સામાજિક લોકશાહીવાદીઓ સાથે, ટ્રેડ યુનિયનો સાથે અને ખાસ કરીને યહૂદી વસ્તી સાથે. એણે યહૂદી વિરોધી પત્રિકાઓ અને ચોપડીઓ વાંચવાનું શરૂ કર્યું અને એમાંથી જેણે યહૂદી પ્રશ્નની એમ કહો કે શોધ કરી. તે દાવો કરે છે કે આ સમયમાં જ તે કટ્ટર યહૂદી વિરોધી બન્યો અને સાથે સાથે ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યની જે વંશીય વિવિધતા હતી અને સંસદીય લોકશાહી હતી એના પ્રત્યે પણ એને સખત અણગમો થયો. એને નબળાઈ અને ભ્રષ્ટાચારનું પ્રતીક માનતો.
અને આ જ વિચારો પછી માઇન કેમ્ફનો મુખ્ય આધાર બન્યા.
બરાબર, આ જ વિચારો.
વિયેનાના આ અનુભવો પછી શું પ્રથમ વિશ્વયુદ્ધને કોઈ જુદી દિશા આપી, કે પછી પેલી કડવાશ અને વિચારો વધુ ઊંડા ઉતર્યા? યુદ્ધનો અનુભવ કેવો વર્ણવ્યો છે?
પુસ્તક તો એમ દર્શાવે છે કે પ્રથમ વિશ્વયુદ્ધે જાણે એના જીવનને નવો અર્થ આપ્યો. 1913માં તે મ્યુનિક, જર્મની જતો રહ્યો હતો, કારણ કે એને ઓસ્ટ્રિયન સામ્રાજ્ય કરતાં જર્મની સાથે વધારે લગાવ હતો. યુદ્ધ શરૂ થયું ત્યારે એણે બહુ ઉત્સાહથી બેવેરિયન આર્મીમાં વોલન્ટિયર તરીકે નામ લખાવ્યું. પુસ્તકમાં તો એ યુદ્ધને એના જીવનની શ્રેષ્ઠ ક્ષણ ગણાવે છે. મોરચા પરના અનુભવો, સૈનિકો વચ્ચેની ભાઈબંધી, દેશ માટે લડવાનું ગૌરવ, આ બધું બહુ ભાવનાત્મક રીતે લખ્યું છે, દેશભક્તિથી ભરપૂર.
પણ પછી જર્મની હાર્યું, આ ઘટનાની એના પર શું અસર થઈ, એના વિચારો પર?
જર્મનીનો પરાજય એના માટે એક પ્રચંડ આઘાત હતો. પુસ્તકમાં વર્ણન છે કે જ્યારે તે ગેસ હુમલાની સારવાર માટે હોસ્પિટલમાં હતો ત્યારે તેને જર્મનીની હાર અને કૈસરના પદ છોડવાના સમાચાર મળ્યા.
ઓહ!
અને એ ભાંગી પડ્યો. એણે હાર માટે લશ્કરી કારણોને જવાબદાર ન ગણ્યા, પણ પેલો પીઠમાં છરોવાળો સિદ્ધાંત પકડી લીધો, ડોલસ્ટોસ લેગન્દે.
પીઠમાં છરો એટલે?
એનો દ્રઢ વિશ્વાસ હતો કે જર્મન સેના યુદ્ધભૂમિ પર હારી જ નથી, પણ દેશની અંદર રહેલા માર્ક્સવાદીઓ, સમાજવાદીઓ અને ખાસ કરીને યહૂદીઓએ, યુ નો, વિશ્વાસઘાત કરીને હાર અપાવી છે. પુસ્તક એવો દાવો કરે છે કે બસ એ જ ક્ષણે એણે રાજકારણમાં જવાનો અને બદલો લેવાનો નિર્ણય કર્યો.
અને આ નિર્ણય પછી એની રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ? પેલી જર્મન વર્કર્સ પાર્ટી સાથે કેવી રીતે જોડાયો?
યુદ્ધ પછી એ મ્યુનિક પાછો આવ્યો અને સેના માટે પોલિટિકલ ઇન્ફોર્મન્ટ તરીકે કામ કરવા લાગ્યો. મતલબ જુદા જુદા રાજકીય જૂથો પર નજર રાખવાનું કામ. આ કામ દરમિયાન સપ્ટેમ્બર 1919માં એને જર્મન વર્કર્સ પાર્ટી DAP નામનું એક નાનું અજાણ્યું જૂથ હતું એની સભામાં મોકલવામાં આવ્યો. ત્યાં એણે કોઈ વક્તાની દલીલોનો જોરદાર વિરોધ કર્યો. એનાથી પક્ષના નેતાઓ પ્રભાવિત થયા અને એને પક્ષની કમિટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું.
અને થોડા જ વખતમાં એ મુખ્ય વક્તા બની ગયો.
હા, બહુ ઝડપથી મુખ્ય વક્તા અને પ્રચારક.
અને આ જ DAP પછીથી નાઝી પાર્ટી બની. એના ઉદયમાં હિટલરની ભૂમિકા શું હતી?
હિટલરે બહુ ઝડપથી પક્ષ પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. એણે જ પક્ષનું નામ બદલ્યું નેશનલ સોશિયલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી, NSDAP.
હા, નાઝી પાર્ટી.
બરાબર, નાઝી પાર્ટી. સ્વસ્તિકનું પ્રતીક અપનાવ્યો અને પોતાની પેલી જોરદાર ભાષણ આપવાની શૈલીથી લોકોને આકર્ષ્યા. જોકે નવેમ્બર 1923માં એણે બળવો કરીને બેવેરિયન સરકાર ઉથલાવવાનો પ્રયાસ કર્યો. બિયર હોલ પુશ તરીકે ઓળખાય છે.
હા, પણ એ નિષ્ફળ ગયો ને?
હા, નિષ્ફળ ગયો અને હિટલરની ધરપકડ થઈ. દેશદ્રોહનો કેસ ચાલ્યો અને 5 વર્ષની જેલ થઈ. જોકે રહ્યો ખાલી 9 મહિના જેલમાં.
તો જેલમાં બેસીને તેણે ફક્ત વિચારો જ નહોતા લખ્યા, પણ એક રાજકીય હથિયાર તૈયાર કર્યું. માઇન્ડ કેમ્પનો જન્મ આ જેલવાસ દરમિયાન થયો એમને.
બરાબર. લેન્સબર્ગ જેલનો સમય એના માટે બહુ નિર્ણાયક રહ્યો. ત્યાં જ એણે એના સાથી રુડોલ્ફ હેસને માઇન્ડ કેમ્પનો પહેલો ભાગ લખાવ્યો. અને આ પુસ્તક ખાલી એની આત્મકથા નહોતી, એમાં એના રાજકીય વિચારો, એની નફરત, ભવિષ્યની યોજનાઓ બધું જ વિગતવાર હતું.
શું હતું એમાં મુખ્યત્વે?
એમાં હતી આર્યન જાતિની કથિત શ્રેષ્ઠતાની વાત, યહૂદીઓ પ્રત્યેની ઊંડી નફરત, લોકશાહીનો તિરસ્કાર, ફ્યુહરર સિદ્ધાંત એટલે કે એક નેતાનું સંપૂર્ણ શાસન,
હા,
અને પૂર્વ યુરોપમાં લેબેન્ઝરોમ એટલે કે રહેવાની જગ્યા મેળવવા માટે લશ્કરી આક્રમણની જરૂરિયાત, આ બધા વિચારો એણે રજૂ કર્યા.
બાપરે!
અને આ પુસ્તક નાઝી ચળવળ માટે તો જાણે બાઇબલ જેવું બની ગયું. અને પછી જ્યારે એ સત્તા પર આવ્યો ત્યારે એની નીતિઓનો આધાર પણ આ જ બન્યો.
ચાલો, આ પુસ્તકમાં જે મૂળભૂત દર્શન અને મૂલ્યો રજૂ થયા છે એને થોડા વધુ ઊંડાણથી સમજીએ. આટલી બધી નફરત અને હિંસક વિચારોનો સ્ત્રોત શું હતો? પુસ્તક મુજબ આ બધા વિચારો કેવી રીતે જોડાયેલા હતા એકબીજા સાથે?
જુઓ, પુસ્તકનું કેન્દ્રબિંદુ તો જાતિવાદ જ છે, ખાસ કરીને આર્યન જાતિની સર્વોચ્ચતાનો વિચાર. હિટલર માનતો હતો કે ઇતિહાસ એટલે જાતિઓ વચ્ચેનો સંઘર્ષ, અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ. અને એમાં શુદ્ધ આર્યન જાતિ જ સંસ્કૃતિ બનાવી શકે અને ટકાઈ શકે. બાકીની બધી જાતિઓ અને ખાસ કરીને યહૂદીઓ એને હલકી કક્ષાના અને આર્યન જાતિ માટે ખતરો લાગતા હતા.
એટલે જાતિ શુદ્ધતા જાળવવી એ રાજ્યનું મુખ્ય કામ હતું એના મતે.
બિલકુલ, એ એનું સર્વોચ્ચ કર્તવ્ય માનતો હતો.
અને આ જાતિવાદ સીધો જ જોડાયેલો હતો યહૂદી વિરોધ સાથે, જે પુસ્તકનો મોટો ભાગ રોકે છે, ખરું ને?
અત્યંત ગાઢ રીતે જોડાયેલો હતો. માઇન્ડ કેમ્પમાં યહૂદી વિરોધ ખાલી એક પૂર્વગ્રહ નથી, એ એક વ્યવસ્થિત આખી વિચારધારા છે, એક વર્લ્ડ વ્યૂ છે. હિટલર યહૂદીઓને જાતિ તરીકે નહીં પણ એક વિરોધી જાતિ, એન્ટી રેસ તરીકે જોતો હતો. એક પરોપજીવી જૂથ જે બીજા રાષ્ટ્રોને, સંસ્કૃતિઓને અંદરથી ખતમ કરી નાખે છે.
અને એમને આંતરરાષ્ટ્રીય ષડયંત્રના રચયિતા પણ માનતો હતો.
હા, એ માનતો હતો કે યહૂદીઓ સામ્યવાદ, બોલ્શેવિઝમ અને આંતરરાષ્ટ્રીય મૂડીવાદ બંને દ્વારા દુનિયા પર કબજો કરવા માંગે છે. લોકશાહી, સંસદીય સિસ્ટમ, આંતરરાષ્ટ્રીયવાદ આ બધાને યે યહૂદી પ્રભાવના હથિયાર ગણતો હતો.
અને આ બધા વિચારો લોકો સુધી પહોંચાડવા માટે એણે પ્રચાર પર બહુ ભાર મૂક્યો હતો ને. એની પ્રચાર પદ્ધતિઓ વિશે શું કહે છે પુસ્તક?
હિટલર પ્રચારને રાજકીય સફળતા માટે બહુ જ મહત્વનું ગણતો હતો. એ માનતો હતો કે સામાન્ય માણસ બુદ્ધિની દલીલો કરતાં લાગણીઓની અપીલથી જલ્દી પ્રભાવિત થાય છે.
એટલે ઇમોશનલ અપીલ.
બરાબર. એટલે પ્રચાર કેવો હોવો જોઈએ? સરળ, સીધો, ઓછા મુદ્દાઓ પર કેન્દ્રિત, સતત પુનરાવર્તિત અને ખૂબ જ ભાવનાત્મક. સત્ય કરતાં એની અસર વધારે મહત્વની.
અને પેલો કુખ્યાત મોટા જૂઠાણાનો સિદ્ધાંત,
હા, ધ બિગ લાય, ગ્રોસેલ યુગે એની જ હિમાયત કરતો હતો. એટલું મોટું અને બેશરમ જૂઠાણું બોલો કે લોકો માની જ લે, કારણ કે એ વિચારી જ ન શકે કે કોઈ આટલું બધું જૂઠ્ઠું કેવી રીતે બોલી શકે.
બાપરે.
અને દુશ્મન એટલે કે યહૂદીઓને સ્પષ્ટ રીતે ઓળખી કાઢો અને બધો જ દોષ એમના પર નાખી દો. આ એની મુખ્ય રણનીતિ હતી.
અને આ આખા વૈચારિક માળખામાં પેલી લેબન્સ રૂમની વાત ક્યાં બંધ બેસે છે?
લેબન્સ રૂમ એટલે કે રહેવાની જગ્યા. આ એની વિદેશ નીતિ અને સામ્રાજ્યવાદની ઈચ્છાઓનો મુખ્ય આધાર હતો. એ માનતો હતો કે જર્મન આર્યન જાતિને વિકાસ કરવા અને ટકી રહેવા માટે પૂર્વ યુરોપમાં, ખાસ કરીને રશિયા અને બીજા સ્લેવિક દેશોની જમીનની જરૂર છે.
અને એ જમીન કેવી રીતે મેળવવાની?
લશ્કરી તાકાતથી. જીતી લેવાની, ત્યાંના મૂળ લોકોને હાંકી કાઢવાના અથવા ગુલામ બનાવવાના. આ જ વિચાર પછીથી બીજા વિશ્વયુદ્ધમાં પૂર્વ મોરચા પર નાઝીઓની બર્બરતા અને જાતીય સંહારની નીતિઓનું કારણ બન્યો.
અને લોકશાહી પ્રત્યેનો તિરસ્કાર અને ફ્યુરર સિદ્ધાંત પણ આ બધા સાથે જોડાયેલા હતા.
હા, બિલકુલ. હિટલર સંસદીય લોકશાહીને નબળી, બિનકાર્યક્ષમ, ભ્રષ્ટ અને યહૂદીઓના પ્રભાવ હેઠળની માનતો હતો. એ બહુમતીના શાસનમાં નહોતો માનતો. એ માનતો હતો ફ્યુરર પ્રિન્સિપમાં.
એટલે કે નેતાનો સિદ્ધાંત.
હા, નેતાનો સિદ્ધાંત મતલબ એક સર્વોચ્ચ નિરંકુશ નેતા ફ્યુરર હોવો જોઈએ. એની ઈચ્છા જ કાયદો. એ જ રાષ્ટ્રનું ભાગ્ય નક્કી કરે. પક્ષ અને રાજ્ય બંને એ નેતાને સંપૂર્ણ વફાદાર રહે. આ જ વિચાર સરમુખત્યારશાહી અને વ્યક્તિપૂજાનો પાયો બન્યો.
જો આપણે હિટલરના જીવન અને એની વિચારધારાના વિકાસમાં ત્રણ સૌથી મહત્વની પરિવર્તનકારી ઘટનાઓ તારવવી હોય જે માઇન્ડ કેમ્પમાં પણ દેખાય છે, તો એ કઈ હોઈ શકે?
સૌથી પહેલી તો હું કહીશ વિયેનાના વર્ષો, કોઈ શંકા વગર.
હા,
પુસ્તક મુજબ કલાકાર બનવાની નિષ્ફળતા, ગરીબી અને વિયેનાના બહુવંશીય સમાજ સાથેનો એનો કથિત સામનો, આ બધાએ એનામાં ઊંડો યહૂદી વિરોધ, લોકશાહી પ્રત્યે નફરત અને જર્મન રાષ્ટ્રવાદની ભાવના ભરી દીધી. આ અનુભવો જ એની ભાવિ વિચારધારાનો પાયો બન્યા.
બરાબર. બીજો મહત્વનો વળાંક કયો ગણાય?
બીજો, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત અને જર્મનીનો પરાજય. યુદ્ધના અનુભવે એને એક હેતુ આપ્યો હતો, પણ હારનો આઘાત અને પેલી પીઠમાં છરોવાળી માન્યતા એણે એને રાજકારણમાં ધકેલી દીધો. આ ઘટનાએ એનામાં બદલો લેવાની અને જર્મનીના કથિત અપમાનનો હિસાબ ચૂકવવાની તીવ્ર ભાવના જગાવી, જેની આખી રાજકીય કારકિર્દીનું મુખ્ય એન્જિન બની રહી.
અને ત્રીજો પરિવર્તનકારી તબક્કો?
ત્રીજો, પેલો બિયર હોલ પુશ નિષ્ફળ ગયો એ અને ત્યાર પછીનો જેલવાસ.
હા,
એ નિષ્ફળતાથી એ શીખ્યો કે સત્તા હિંસક બળવાથી નહીં, પણ કાયદાકીય રસ્તાઓ અને પ્રચાર દ્વારા મેળવવી પડશે. અને જેલમાં માઇન્ડ કેમ્પ લખવાથી એને પોતાના વિચારોને વ્યવસ્થિત કરવાની, એક સુસંગત વિચારધારા બનાવવાની અને નાઝી ચળવળ માટે ક્લિયર રોડમેપ તૈયાર કરવાની તક મળી.
એટલે એ પુસ્તક એની ભાવિ સફળતા માટેનું એક સાધન બન્યું.
ચોક્કસ.
આ ભયાવહ પુસ્તક અને એના લેખકના જીવનના અભ્યાસમાંથી આપણે આજના સમય માટે શું બોધપાઠ લઈ શકીએ? અહીં કોઈ પોઝિટિવ પ્રેરણાની વાત નથી કરતા આપણે, પણ ચેતવણીરૂપ પાઠ કયા છે?
સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો પાઠ એ છે કે પ્રચાર અને દુષ્પ્રચારની રીતોને ઓળખતા શીખવું. માઇન્ડ કેમ્પમાં જે ટેકનિક્સ વર્ણવી છે, મોટું જૂઠાણું, કોઈ એક ગ્રુપને બલીનો બકરો બનાવવું, તર્કને બદલે લાગણીઓ પર રમવું, જટિલ સમસ્યાઓને સાવ સહેલી બનાવી દેવી, એકની એક વાત વારંવાર કહેવી,
હા,
આ બધું આજે પણ આપણને દેખાય છે, રાજકારણમાં, અમુક જૂથો દ્વારા, સોશિયલ મીડિયા પર. આ પેટર્નને ઓળખવી અને ક્રિટિકલી વિચારવું બહુ જરૂરી છે.
બીજો મુદ્દો પેલો અમાનવીયકરણનો છે, એના ભયંકર પરિણામો.
બિલકુલ. આ પુસ્તક બતાવે છે કે કેવી રીતે ભાષાનો ઉપયોગ કરીને એક આખા માનવ સમુદાયને પરોપજીવી, વાયરસ, રોગ જેવા શબ્દોથી ઓળખાવીને એમને અમાનવીય કરી શકાય છે. અને જ્યારે તમે કોઈ જૂથને માણસ તરીકે જોતા જ નથી, ત્યારે એમની વિરુદ્ધ હિંસા કરવી, અત્યાચાર કરવો એ નૈતિક રીતે સહેલું બની જાય છે. આ બતાવે છે કે શબ્દોમાં કેટલી તાકાત છે અને નફરત ફેલાવતી વાણી કેટલી ખતરનાક બની શકે છે.
લોકશાહી સંસ્થાઓ અને મૂલ્યોની રક્ષા કરવાનું મહત્વ પણ આમાંથી સ્પષ્ટ થાય છે નહીં.
હા, માઇન્ડ કેમ્ફ અને નાઝીવાદનો ઉદય એવા સમયે થયો જ્યારે જર્મની ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. રાજકીય અસ્થિરતા હતી, રાષ્ટ્રીય અપમાનની લાગણી હતી.
બરાબર.
આવા સંજોગોમાં લોકો સહેલા ઉકેલો અને મજબૂત નેતા તરફ આકર્ષાય છે, ભલે પછી એના માટે લોકતાંત્રિક સ્વતંત્રતાઓનો ભોગ આપવો પડે. આ આપણને યાદ અપાવે છે કે લોકશાહી કોઈ ગેરંટી નથી, એની સતત સંભાળ રાખવી પડે છે. લોકતાંત્રિક સંસ્થાઓ, કાયદાનું શાસન, નાગરિક અધિકારો, આ બધાનું રક્ષણ કરવું પડે છે.
અને છેલ્લે એક શક્તિશાળી કથાની અસર, ભલે એ નકારાત્મક હોય.
સાચી વાત. હિટલરની વિચારધારા ભલે તથ્યો કે તર્ક પર આધારિત ન હોતી, પણ એણે એક સુસંગત અને લાગણીની દ્રષ્ટિએ આકર્ષક વાર્તા રજૂ કરી. એક સ્પષ્ટ દુશ્મન, એક ભોગ બનેલો હીરો, જર્મન પ્રજા, એક ભવ્ય ભૂતકાળ અને એક ઉજ્જવળ ભવિષ્યનું વચન. આ બતાવે છે કે આવી નફરતભરી વિચારધારાઓનો સામનો કરવા માટે ખાલી તથ્યો આપવા પૂરતા નથી, એની સામે એક વધુ મજબૂત, હકારાત્મક, માનવીય અને બધાને સાથે રાખે એવી કથા રજૂ કરવી જરૂરી છે, જે લોકોને આશા અને એકતા તરફ લઈ જાય.
આ ગહન અને, સાચું કહું તો, થોડી અસ્વસ્થ કરી દેવી ચર્ચાના અંતે, જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જ્યાં પુસ્તકના અભ્યાસમાંથી શીખવા મળે, તો એ કયા હોઈ શકે?
પહેલું, એક ભાવનાત્મક સૂજ, માઇન્ડ કેમ્પ, એ નફરતની એનેટોમી છે. એ બતાવે છે કે કેવી રીતે વ્યક્તિગત કડવાશ, રાષ્ટ્રીય અપમાન અને સમાજનો ડર, આ બધાનો ઉપયોગ કરીને એક એવી વિચારધારા બનાવી શકાય જે લાખો લોકોના મોત અને અકલ્પનીય ક્રૂરતા સુધી લઈ જાય. અમાનવીય ભાષા અને કોઈને બલીનો બકરો બનાવવાની વૃત્તિ કેટલી ભયાનક બની શકે છે, એની એક ઠંડીગાર ચેતવણી છે.
બૌદ્ધિક સ્તરે શું તારણ નીકળે?
બીજું, એક બૌદ્ધિક સૂચ. આ પુસ્તક ખાલી કોઈ ઉગ્રવાદીના આડાઅવળા વિચારોનો સંગ્રહ નથી, પણ એ સરમુખ હત્યારશાહી સ્થાપવા, જાતિના આધારે સફાઈ કરવા અને લશ્કરી આક્રમણથી સામ્રાજ્ય વિસ્તારવા માટેની એક પદ્ધતિસરની યોજના, એક બ્લુપ્રિન્ટ છે.
ખરેખર ભયાનક.
હા, અને એ ભયજનક રીતે સ્પષ્ટ કરે છે કે રાજકીય નેતાઓ જે વિચારો જાહેર કરે છે અને ભવિષ્યમાં જે કાર્યો કરે છે એની વચ્ચે સીધો સંબંધ હોઈ શકે છે. શબ્દો ખાલી શબ્દો નથી હોતા, એ કાર્યોનો પાયો બની શકે છે, અને પ્રચાર આ યોજનાનો એક અભિન્ન ભાગ હતો.
અને અંતે એક સાર્વત્રિક સૂજ, જે કદાચ સૌથી વધુ મહત્વની છે.
ત્રીજું, એક સાર્વત્રિક સૂજ. ઉગ્રવાદી અને નફરત ફેલાવતી વિચારધારાઓને ક્યારે હળવાશથી ન લેવી જોઈએ, ભલે શરૂઆતમાં એ ગમે તેટલી હાસ્યાસ્પદ કે સાઇડલાઇન થયેલી લાગે. ઇતિહાસ શીખવે છે કે આવી વિચારધારાઓ જો યોગ્ય સંજોગો મળે તો ભયંકર રીતે ફેલાઈ શકે છે.
બરાબર.
એટલે લોકશાહી મૂલ્યો, ટીકાત્મક રીતે વિચારવાની ક્ષમતા, માહિતીની સત્યતા ચકાસવી અને માનવ અધિકારોનું સન્માન કરવું, આ ખાલી બૌદ્ધિક વાતો નથી, પણ આપણી સામૂહિક સુરક્ષા માટે અનિવાર્ય છે. જ્યારે પણ સમાજમાં ભાગલા પાડનારા, નફરત ફેલાવનારા અને જુઠ્ઠાણાનો પ્રચાર કરનારા અવાજો સંભળાય, ત્યારે તેનું સક્રિયપણે વિરોધ કરવો એ દરેક જાગૃત નાગરિકની ફરજ બની જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.